પ્રેમ પરમાત્માને પ્રાર્થના કરીએ ભરત જેવો આપણને લાગે, ભરતને જેવો પ્રભુમાં પ્રેમ લાગે એવો આપણને લાગે. જિસકે હોઠે પર ગુલશન ઓર પાવો મેં છાલે હોંગે વહી પ્રભુ તુજે ઢૂંઢને વાલે હોંગે. શરીરને જેને ખેવના નહીં હોય કેવળ બસ તારી પાછે લાગ્યો હશે તને મળશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર ભરતજી આવ્યા છે. ભરતજી પ્રભુ રાઘવના મહેલની અંદર નહીં રહેતા એક નાની કુટિયાની અંદર રહેવાનો નિર્ધાર કર્યો. બધા મોટા મોટા મહેલમાં ઉતર્યા છે. મધ્યરાત્રિ જયારે થઈ છે ત્યારે ભરદ્વાજ મુનિના મનમાં એક સંકલ્પ થયો, જરાક તપાસ તો કરું, કોઈને કઈ તકલીફ નથી ને. એક પછી એક પછી એક મહેલે ફરતા ફરતા ભરદ્વાજ મુનિ ભરતજીની કુટિયા પાસે આવ્યા છે. બારણા પાસે જ ઉભા રહ્યા, અંદરથી રુદનનો અવાજ સંભળાયો. ભરદ્વાજ મુનિના મનમાંથી રડે છે કોણ? બારણું જ્યાં ખોલ્યું, મધ્યરાત્રિ થઈ છે, રાત્રિનો 1 વાગ્યાનો સમાર થયો. પરીક્ષિત બારણું ખોલી અંદર જ્યાં દ્રષ્ટિ નાખી ખ્યાલ આવ્યો, ભરતજી આજ 2 ગોઠણો છે, માથું ટેકવી રડી રહ્યા છે. હા પ્રભુ રામ, હા પ્રભુ રાઘવ, હે પ્રભુ રામ, હે પ્રભુ રાઘવ, તમે મૂકી મૂકીને મને જતા રહ્યા, શું તમારા દર્શન મને નહીં થાય? ભરદ્વાજ મુનિ તો ભરતજીના પ્રેમને જોતા જ રહ્યા, જોતા જ રહી ગયા. મનમાં વિચાર કરતા થઈ ગયા અને સંસારને છોડીને વનમાં બેઠા પછી જે પ્રેમ ભરત કેળવી શક્યા એ પ્રેમ અમે સંપાદન ન કરી શક્યા. ભરદ્વાજ મુનિ એકદમ ભરતની પાસે ગયા છે, ભરતના મસ્તક ઉપર હાથ મૂક્યો છે. આજ ભરદ્વાજ મુનિની આંખોમાં પણ ભરતના પ્રેમને જોઈને આંસુ ભરાયા છે. ભરદ્વાજ મુનિ બોલ્યા છે, ભરત, હું વર્ષોથી આ રહીને સાધના કરું છું. આજે હું સાધના કરું ને વર્ષો વીતી ગયા છે, મારા મનમાં વારંવાર સંકલ્પ થતો હતો આ સાધનાનું ફળ મને શું મળશે, રાહ જોતો હતો આનું ફળ મને કંઈક મળવું જોઈએ. થોડા દાડા પહેલા આનું મને ફળ મળ્યું. સાંભળ ભરત, વર્ષોની સાધનાનું ફળ મને એ મળ્યું.
લખઈ નઈ રામ શિયર દરશ નઈ પાવા, લખઈ નઈ રામ લખઈ નઈ રામ શિયર દરશ નઈ પાવા, લખઈ નઈ રામ લખઈ નઈ રામ શિયર દરશ નઈ પાવા, લખઈ નઈ રામ શિયર દરશ નઈ પાવા, લખઈ નઈ રામ શિયર દરશ નઈ પાવા, લખઈ નઈ રામ શિયર દરશ નઈ પાવા.
વર્ષોની સાધનાનું ફળ મને વિચારતો તો મને શું મળશે, મળ્યું શું? લખન રામ શ્રી દર્શન પામ્યા, મને વર્ષોની સાધનાના બદલામાં લખનના દર્શન થયા, મને પ્રભુ રાઘવના દર્શન થયા, મને માં જાનકીના દર્શન થયા. પણ રામ લખન અને જાનકીના દર્શન થયા પછી વળી મનમાં સંકલ્પ થતો હતો ભગવાનના દર્શનનું ફળ આવું મને શું મળશે. ભરત સાંભળ, રામના દર્શનનું ફળ, માં જાનકીના દર્શનનું ફળ આજે મને મળ્યું છે. ભરદ્વાજ મુનિ અદ્ભુત બોલ્યા છે, ભરત, રામના દર્શનનું ફળ.
તેહી ફલઈ કરઈ ફલઈ દરસ તુમ્હારા, તેહી ફલઈ કરઈ તુમારા, તેહી ફલઈ કરઈ ફલઈ દરસ તુમ્હારા, તેહી
રામના દર્શન ફળ
દરસ તુમ્હારા, તેહી ફલઈ કરઈ ફલઈ દરસ તુમ્હારા, તેહી ફલઈ કરઈ ફલઈ દરસ તુમ્હારા. ते ही फल कर फल दरस तुम्हारा
ते
અજોડ વાત લખી નાખી. ભરદ્વાજ મુનિ બોલ્યા, ગજબનું બોલ્યા, તે વર્ષોની સાધનાનું ફળ મને રામ જાનકી લખનના દર્શન થયા. પરંતુ રામ અને સીતાના દર્શનનું ફળ મને એ મળ્યું, તેહી ફલ કર ફલ દરસ તુમ્હારા. રામના દર્શનનું ફળ ભરત, આજ મને તારા દર્શન થયા. સાધનાના સાધનાનું ફળ એ પ્રભુના દર્શન થાય, અને એનું ફળ એના એકાંતિક ભક્ત અને સંતના દર્શન થાય. આજ તારા દર્શન થયા મને. ભરત, દુનિયામાં પ્રેમ તો ઘણાનો જોયો છે, પણ તારા પ્રેમનો દુનિયામાં છોટો નહીં હોય. ભરત, છોટો નહીં હોય. પરમાત્માને પ્રાર્થના કરું છું, ભગવાન મારા પર જો રાજી થાય તો તારા જેવો પ્રેમ મને ભગવાનમાં લાગે. ભરત, એ હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભરત ઉભા થયા છે, ભરદ્વાજ મુનિના કદમમાં ઝુક્યા. ગુરુદેવ, એવું આપ ન બોલો, આપ મારા પર જો રાજી થયા તો મને વર આપો, મને જલ્દી પ્રભુ રાઘવનું મિલન થાય, દર્શન થાય. ભરદ્વાજ મુનિ આશીર્વાદ આપ્યા છે, તને વહેલા વહેલા પ્રભુ રામના દર્શન થશે. શુકદેવજી મહારાજ બોલે, પરીક્ષિત, આખી ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી આગળ વધ્યા છે. આગળ વધતા સંગ યમુનાના કિનારે આવ્યો છે, ત્યાંથી આગળ વધીને મંદાકિનીને કિનારે આવ્યો છે. ભરતજી એકદમ કૌશલ્યાજીની પાસે ગયા છે. માં, બોલ ભરત, શું કામ છે? એક વાત કહું. બોલો ભરત. માં, મારું હૃદય એમ મને કહે છે આ પાપીને પ્રભુ રાઘવના દર્શન નહીં થાય. આ પાપીને પ્રભુ રાઘવના દર્શન નહીં થાય. માં, એક કામ કર, મારે એકને કારણે, મારે એકને કારણે આ બધાને જો દર્શન ન થવાના હોય તો હું અહીંયા રોકાઈ જાઉં. શત્રુઘ્નને લઈને તમે સઘનને આગળ વધારો. માં કૌશલ્યાજી ફરી વાર ભરતને પોતાની છાતીએ છાતા છે. ભરત, તો એવું ન બોલ બાપ, એવું ન બોલ. તારો રામનો પ્રેમ હું જાણું છું. રામને જેટલો તું વાલો છે એટલું દુનિયામાં કોઈ વાલું નથી. જેટલો રામને તું વાલો છો એટલા એના પિતા અવધ પણ વાલા નથી. જેટલો તું વાલો છો એટલી હું પણ વાલી નથી. ભરત, જેટલો રામને તું વાલો છો એટલું તો રામને પોતાનો દેહ પણ વાલો નથી. પોતાના શરીર કરતા ભરત તું અધિક વાલો છે, એવું ના બોલીશ બેટા. જરૂર પ્રભુ રાઘવ તને દર્શન આપશે, અને જ્યાં આજ મારા આશીર્વાદ છે ટૂંક સમયમાં પ્રભુ રાઘવના તને દર્શન થશે. બોલતા મસ્તક ઉપર હાથ મૂક્યો છે. ત્યારે ભરતજી બોલ્યા છે, માં, તો એક કામ કરો, આ ગેહરી વનની વાટમાં રખીને આપણે આગળ પાછળ નીકળી જશું. એના કરતા આખા સંઘને અહીંયા રોકો. હું શત્રુઘ્ન અને ગુહ મહારાજા ત્રણેય પ્રભુ રાઘવની શોધમાં જઈએ છીએ. માએ રજા આપી છે, ત્રણેય જણા આગળ વધ્યા છે. આગળ વધતા વધતા ગુહ મહારાજ ઊંચા પહાડ ઉપર ચડ્યા છે, અને ત્યાંથી દૂર દૂર દ્રષ્ટિ નાખી તો પહાડની તળેટીમાં એક પથ્થર ઉપર, શિલા પર પ્રભુ રામ બેઠા છે. બાજુમાં જાનકીજી બેઠા છે, લખન બાજુ ઉભા છે. એવું દિવ્ય દર્શન થયું છે. ગો મહારાજા એકદમ બોલ્યા છે, ભરત, પ્રભુ રાઘવ મિલ ગયે. ભરતજી કીધું છે, કહાં હૈ ઉધર આઈએ, યહાં હૈ પ્રભુ. બોલતા ભરતજી એકદમ ઉપર દોડ્યા છે. ભરતજી કીધું છે, ક્યાં છે પ્રભુ? દૂર આંગળી બતાવી અને નિશાન બતાવીને કીધું, દેખીએ, વહા બેઠ હે પ્રભુ રામ ઔર માં જાનકી. ભરતજી નો ત્યાં આનંદ વાઢ્યો છે. ભરતજી નક્કી કર્યું છે, હવે દંડવટ કરતા કરતા જવું છે. દંડવટ કરતા કરતા ઉપડ્યા છે. શત્રુઘ્ને પણ દંડવટ શરૂ કર્યા છે, પણ પરીક્ષિત સ્થિતિ એ સર્જાણી. દંડવટ જયારે કરે છે ને ત્યાં પૃથ્વી ઉપર સૂકા પાંદડા પડેલા છે. શરીર અડતાની સાથે અવાજ થવા માંડ્યો, અને અવાજ થતા ભયભીત બનેલા જંગલી પ્રાણીઓ ત્યાંથી ભાગી ભાગી અને પ્રભુ રાઘવની કુટિયાની પાસેથી પસાર થવા લાગ્યા. લખનના મનમાં એક સંકલ્પ ઉઠ્યો કે બધા જંગલ પ્રાણીઓ ભાગી ભાગીને જાય છે ક્યાં. બાજુ ઉભેલ વૃક્ષની ઉપર ચડી અને દૂર દૂર જ્યાં દ્રષ્ટિ નાખી તો મંદાકિની કિનારે હજારોની સંખ્યામાં સૈન્યને જોયું છે. લખન વિચાર કરવા લાગ્યા, આટલા બધા લોકો કોણ હશે? ઋષિજા નીચે ઉતર્યા છે, બે જંગલી માણસો ત્યાંથી નીકળ્યા છે અને પૂછ્યું છે, ભાઈ આગળ કોણ આવ્યું છે, આટલા બધા માણસો કોણ દેખાય છે? એ બંને લોકોએ કહ્યું છે, અયોધ્યાના ધણી દશરથ મહારાજા એના કુંવર ભરતજી ચતુરંગી સેનાને લઈને આ બાજુ આવી રહ્યા છે. આ શબ્દ સાંભળતા લખનજીને શંકા પેથી છે કે જરૂર ભરત આજ પ્રભુ રાઘવને મારવા માટે આવ્યા છે. લખની આંખ લાલ ઘૂમ બની, તમે સાંભળ્યું શું? અરે ભરત આપને મારવા માટે આવી રહ્યો છે. પરંતુ ભરત વાત ભૂલ્યો છે કે આજ વનની વાટે પ્રભુ રાઘવ એકલા નથી. ભરતના મનમાં કદાચ એમ થયું હશે કે વનમાં રામ એકલા છે ને મારી નાખું તો મારું રાજ નિષ્કંટક બને, 14 વર્ષ પછી મારા રાજ ઉપર કોઈ બળવો ન પુકારે. માટે મોટા ભાઈ આજ ભરત આપને મારવા માટે આવી રહ્યો છે. પરંતુ સાફ સાફ કહું છું, જ્યાં સુધી સુમિત્રા નંદન જીવતો છે ત્યાં સુધી મારા પ્રભુ રાઘવ યા માં જાનકીનો કોઈ વાકો વાળ ન કરી શકે. આ સુમિત્રા નંદનની સામર્થ્યને હજી ભરત ઓળખતો નથી. ભરત જો અહીંયા આવશે તો ભરત અને એની પૂરી સૈન્યને માધ્યમ પક્ષીને પીખે એમ પીખી નાખીશ, એક એકના રાય રાય જેવડા ટુકડા કરી નાખીશ. ભરતજી જયારે અતિશય ક્રુધાયમાન બન્યા છે, પ્રભુ રાઘવ બોલે નહીં નહીં, લખન તમે ક્રુધાયમાન ન બનો, આપણો ભાઈ ભરત તો સંત છે. લખન બોલ્યા છે, રાઘવ ભરત સંત હતો પણ આજ નથી, જ્યાં સુધી સત્તા નહોતી મળી ત્યાં સુધી સંત હતો. આ સંતમતી ચેતાન બન્યો છે, એને હું જીવતો નહીં છોડું, મારી નાખીશ. બોલતા તો ભાથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ચડાવવાની તૈયારી કરી છે. રાઘવ બોલ્યા છે, નહીં લખાન ઉતાવળ નહીં કરશો, તમે ભાઈ ભરતને ઓળખી ન શક્યા. લખન ભરતી હોય નહીં રાજ પદ વિધિ હરિ હર પદા. તમે એમ કહો છો અયોધ્યાનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે ભરતની બુદ્ધિ બગડી છે, પણ ભાઈ ભરતની બોટે પૂર તમે શું કહો? લખન અયોધ્યાનું રાજ્ય તો શું, પરંતુ મૃત્યુ લોકનું, સ્વર્ગ લોકનું, સત્ય લોકનું, ત્રણેય લોકનું રાજ્ય ભરતને મળે તો ભરતને અહંકાર ના આવે, ભરતને અભિમાન ના આવે. લખન ભાઈ ભરતને તું ઓળખી ન શક્યો. લખન તુમ્હારા શપાત પિતુઆના, લખન તારા સોગંદ પિતા અવધપતિના સોગંદ, સૂચી સુબંધો નહીં સમાના. આ દુનિયામાં ભરત જેવો કોઈ ભાઈ નથી. આમાં જરા પણ જો ખોટું કહેતા હો તો લખન તારા સોગંદ છે, પિતા અવધપતિના સોગંદ છે, ભરતને ઓળખી ન શક્યો. લખન અરે ભૂલ થાય છે, ધનુષ ઉપર ચડાયેલું બાણ ફરીવાર ભાથામાં પોરેવી દીધું. પ્રભુ રાઘવે જયારે કીધું છે લખન શાંત થયા છે, સુખદેવજી મહારાજ પરીક્ષા. એટલી વારમાં ગુરુ મહારાજાની સાથે ભરત અને શત્રુઘ્નો બંને આવી ગયા છે. ભરતજે કીધું છે, પણ હું પ્રભુની સામે લઈ આવું, હું કુટિયાની પાછળ પડ્યો રહીશ. ગુ મહારાજે કીધું, પણ તમે પાછળ રહેશો તો પ્રભુના દર્શન કેમ થશે? ભરતજી બોલ્યા છે, ક્યારેક ફળ ફૂલ લેવા જતા હશે, હું ત્યાં રહીને દર્શન કરીશ. આ પાપી પ્રભુ રાઘવને મોઢું કઈ રીતે દેખાડી શકે? બોલતા ભરતજી કુટિયાની પાછળ ગયા છે, પણ હૃદયની અંદર દુઃખ સમાતું નથી. ભરતજી રડવું આવી ગયું છે, મુખમાંથી શબ્દ નીકળી ગયા છે, પાહી નાથ કહી પાહી નાથ, હે પ્રભુ આ ભરતને સંભાળી લો, ભરતને સંભાળી લો. આ શબ્દ પ્રભુ રાઘવે સાંભળ્યા, લખને સાંભળ્યા, પણ પ્રભુ રાઘવ બેઠા ન થયા. મનમાં વિચાર કર્યો, જ્યાં સુધી લખન ન કહે ત્યાં સુધી નથી જવું. લખને ભાઈ ભરતનો દ્રોહ કર્યો છે, એ સામેથી જ્યારે કહે ત્યારે ઊભું થવું છે. લખનથી જયારે રહેવાનું નહીં, પ્રભુ રામને એકાએક કીધું છે, રાઘવ ભાઈ ભરત આપને યાદ કર્યા છે, જલ્દી જાઓ ભરતને મળો. અને આટલા શબ્દ સાંભળતાની સાથે પ્રભુ રાઘવે દોટ દીધી છે સુખદેવજી મહારાજ કે પરીક્ષિત પ્રેમમાં પાગલ બન્યા છે પ્રભુ. ખભાની અંદર એલું ધનુષ નીચે પડી ગયું છે, ખેસ જે ખભા પર એ પણ નીચે ગબડાણો છે. પ્રભુ દોડતા દોડતા એકદમ ભરતની પાસે ગયા છે. બસ બસ લીએ ઉઠાઈ ઉરલાય કૃપા નિધાન, એકદમ ભરતજીને ઉચકી લઈને છાતીએ છાતા છે. અદભુત ઘટના ઘટી છે. ભરત રામ કી મિલની લિખી બિસરે નહીં સભી અમાન. રામ અને ભરતનો જ્યારે મેળાપ થયો છે, આખી પ્રકૃતિ જાણે શરીરનું ભાન ભૂલી છે. કેટલીક વારે પ્રભુ રાઘવ અને ભરતજી શુદ્ધિમાં આવ્યા છે. ભરતજી કહ્યું છે, માલિક હું એકલો નથી, નાથ સાથ મુનિ નાથ કે માત સકલ પુર લોક, મારી સાથે ત્રણેય માતાઓ આવી છે, ગુરુ વશિષ્ઠજી પણ આવ્યા છે, અયોધ્યાની તમામ જનતા પણ આવી છે, એને આપ અહીંયા લાવો. આખિર શત્રુઘ્નને ત્યાં મૂકી લખન રામ ભરત ગૃહ મહારાજ ચારે ગયા છે, તમામને લઈ અને ચિત્રકૂટની અંદર આવ્યા છે. ભક્તજનો કથા બહુ મધુર છે, પરંતુ તમે જો એમ કહેતા હો કે અમે 20 મિનિટ વધારે બેસશું તો ભરત મિલાપની કથા કહું, નહી તો હવે જન્મ કરી દઉં, શું કહો છો? સાંભળવી છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત કુટિયાની અંદર બધા આવ્યા છે. ગુરુ વશિષ્ઠજી મોટી સભા બોલાવી છે અને સભામાં એવું બોલ્યા છે, બેટા રામ લખન આ જગત આખું નાશવંત છે, આ જગતમાં જે જન્મે છે એને માથે મૃત્યુ નિશ્ચિત છે, અવિનાશી પદ લઈને આવ્યું નથી, પણ એનું જીવન ધન્ય છે જન્મ પછી જે પોતાના આત્માનું શ્રેય સાધી લે. વારંવાર મૃત્યુની વાત જ્યારે કરવા લાગ્યા છે, પ્રભુ રાઘવના મનમાં એમ થયું, ગુરુ વારંવાર આવ્યા ત્યારથી મૃત્યુ મૃત્યુ મૃત્યુની જ વાત કરશે, એનું કારણ શું? કઈ સમજામાં વાત નથી આવતી. ત્યાં પ્રભુ રાઘવને સંબોધતા ગુરુ વશિષ્ઠજી બોલ્યા છે, સાંભળો રાઘવ, તમારા પિતા અવધપતિ પણ એવું જીવન જીવી ગયા છે, જન્મ મરણ ફલ દશરથ પાવા જીયા ત્યાં સુધી ધર્મયુક્ત જીવન ગુજાર્યું છે, અને મરતા મરતા અખંડ તમારા સ્વરૂપમાં વૃત્તિ રાખી આ લોકમાંથી વિદાય લીધી છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત પિતાનું અવસાન થયું છે સમાચાર સાંભળતા પ્રભુ રાઘવ રડી પડ્યા છે, લખન રડ્યા છે, માં જાનકી રડ્યા છે, ત્રણેય માતાઓ રડી પડે છે, પૂરી અયોધ્યાની જનતા રડી છે, ફરીવાર ગમગીન થવાનું છે. આખિર ગુરુ વશિષ્ઠજી મહાપ્રયાસે તમામને ધીરજ આપી છે. રાત્રિ જ્યારે પડે છે ત્યારે પ્રભુ રાઘવ ગુરુ વશિષ્ઠજીની પાસે ગયા છે. ગુરુ વશિષ્ઠજીને કીધું છે, ગુરુદેવ તમે શું કામ અહીંયા આવ્યા છો મને ખબર છે, પણ સાંભળો, અયોધ્યા જેવું મોટું રાજ્ય 8 માસથી એનું સંચાલન ન થાય, જે કાંઈ નિર્ણય લેવો હોય જલ્દી લો, પરંતુ અયોધ્યાનું સામ્રાજ્ય વ્યવસ્થિત ચાલે એવું કંઈક કરો. ગુરુદેવ પણ આપને અંતમાં એટલું કહું છું, ભાઈ ભરત નારાજ થયો, નિર્ણય નહીં લેશો, આપ જે નિર્ણય લેશો મને મંજૂર હશે, પરંતુ મારો ભરત નારાજ ન થાય બસ એવો નિર્ણય લેજો. આટલું કહી પ્રભુ રાઘવ પોતાને સ્થાને ગયા છે. બીજે દાડે જ્યારે સભા થઈ ત્યારે ગુરુ વશિષ્ઠજી ઉભા થઈને કીધું છે, રાઘવ મને મળવા આવ્યા હતા અને એમ કહ્યું છે, જલ્દી આપ નિર્ણય લો અને ભરત જે કાંઈ નિર્ણય લેશે મને મંજૂર છે. તો ભાઈ ભરત તું કંઈક નિર્ણય લે, જે નિર્ણય લઈશ એ બધાને મંજૂર હશે. ભરતજી ઉભા થયા છે, બે હાથ જોડ્યા છે, ગુરુદેવ મને માફ કરજો. ગુરુદેવ એક પાપીનું કેવળ નામ સાંધવામાં આવ્યું, મને નિમિત્ત ખાલી બનાવ્યો, એટલા વાતમાં તો પિતા અવધપતિનું અવસાન થયું, પ્રભુ રાઘવને વનમાં આવવું પડ્યું, અને હવે હું પાપી જો નિર્ણય લઉં તો પૃથ્વી રસા તાળ જતી રહે, મારાથી કોઈ નિર્ણય ન લઈ શકાય. આટલું કહીને ભરત નીચે બેસી ગયા. કોઈનાથી જ્યારે નિર્ણય નથી આવ્યો ત્યારે ગુરુ વશિષ્ઠ જુવા થયા છે અને બોલ્યા છે, ભરત મને એક મગજમાં નિર્ણય બેસે છે, તું જો હા કે ને તો હું નિર્ણય લો. બોલો ગુરુદેવ. ગુરુ વશિષ્ઠજી બોલ્યા છે, મારું હૃદય એમ કહે છે કે પિતા અવધ પતિએ રામને વનમાં વનવાસ આપ્યો છે અને ભરત તને ગાદી આપી છે, પણ એના બદલે જો ઉલટું થઈ જાય, રામના બદલે તું જો વનમાં રહેવા તૈયાર હો તો ભરત હું સમજાય પ્રભુ રાઘવને અયોધ્યા લઈ જાઓ અને અયોધ્યાની ગાદી પર સ્થાપિત કરું. ભરત આ ઉત્તર જો તને માન્ય હોય તો રાઘવને વિનંતી કરું અને રામને બદલે તું જો વનવાસ રહેવા તૈયાર હો તું રામને અયોધ્યાની ગાદી પર સ્થાપિત કરું. આટલા શબ્દ સાંભળતા ભરતજીને અતિશય આનંદ વાધ્યો. તડપટી માછલી પર કોઈ પાણી નાખે અને એને નવું જીવન મળે એમ જાણે કે ભરતને નવું જીવન મળ્યું છે. ભરતજી એકદમ બોલ્યા છે, અરે ગુરુદેવ, મારો રાઘવ જો ફરીવાર અયોધ્યા આવતો હોય અને અયોધ્યાની ગાદી પર સવાર થતો હોય તો 14 વર્ષની તો આપ શું વાત કરો છો. ગુરુદેવ સાંભળો, જનુજી રાવ રામ ભય રાજા, મારો રામ જો રાજા બનતો હોય તો કેવળ 14 વર્ષની આખી જિંદગી વનમાં રહેવા માટે તૈયાર. કાન ન કરવું જન્મ બરીબાસુ એહી તે અધિક ન મોર સુપાસુ, મારો રામ રાજગાદી પર બેસે એના કરતા મારી જિંદગીનો કોઈ આનંદ અધિક ન હોય. ગુરુદેવ મને વાત મંજૂર છે. હજી ગુરુ વશિષ્ઠજીની જ્યાં ચર્ચા ચાલી રહી છે ત્યાં વિદેહી આવ્યા છે. જનક મહારાજા સુનૈનાની સાથે પધાર્યા છે. આખી સભાએ ઉભા થઈને સ્વાગત કર્યું છે, પધારો વિદેહી પધારો. ગુરુ વશિષ્ઠજી વાત કરી છે, વિદેહી આજ 4 દિવસથી ચર્ચાઓ ચાલ્યા છે પણ કોઈ નિર્ણય આવતો નથી. આપ કંઈક નિર્ણય આપો અને બધાને સુખ થાય એવું કંઈક કરો. વિદેહી સભામાં ઉભા થયા છે. થોડી વાર સભામાં એમને ઉભા રહ્યા છે અને પછી વિદેહી એવું બોલ્યા છે, વશિષ્ઠજી મને માફ કરશો, આ સભાની અંદર મારાથી કોઈ નિર્ણય આપી શકાતો નથી. મારા હૃદયની અંદર તો અનેક નિર્ણયો આવે છે પરંતુ જો મુખ મુકુર મુકુર પાની ગહીન જાય અસ અદ્ભુત બાની. મારા મગજમાં તો અનેક નિર્ણયો આવે છે કે આમ નિર્ણય આપું આમ નિર્ણય આપું, પરંતુ જે ભરતની સામે જોઉં છું મારા બધા જ નિર્ણય ભૂલાઈ જાય છે. જેમ પાણીની અંદર સૂર્ય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હોય પણ પકડવા જાય તો પકડાય નહીં, એ દિશા મારી છે, માટે હું કોઈ જ નિર્ણય નહીં આપી શકું. બોલતા વિદેહી ખુદ નીચે બેઠા. ભરતજીનું કેટલું અદ્ભુત જીવન હશે! વિદેહી જેવો પુરુષ, જે જ્ઞાની પુરુષ કહેવાય, એ ભરતજીને બાબતમાં નિર્ણય નથી આપી શકતા. સુખદેવજી મહારાજ પરીક્ષિત એમને દિવસ પછી દિવસ વ્યતીત થવા લાગ્યા છે. આખિર પ્રભુ રાઘવ સભામાં જ્યારે આવ્યા છે, વશિષ્ઠજી વાત કરે છે, રામ તમે જો અયોધ્યા આવો તો ભરત વનમાં રહેવા તૈયાર છે. પ્રભુ રાઘવે કીધું છે, મારો ભાઈ ભરત જેમ રાજી થતો હું રાજી છું. ભરત જો કહેતો હોય કે તમે અયોધ્યા જાઓ તો અયોધ્યા જવા તૈયાર છું, મને કોઈ વાંધો નથી. પણ ગુરુદેવ, મારું હૃદય એક વાત કહી રહ્યું છે, આપ જો કહો તો સભામાં રજૂ કરું. બોલો રાખું છું. ગુરુદેવ, ભરત કહેતો હોય તો અયોધ્યાની ગાદી પર બેસવા તૈયાર છું, પણ મારા મનની અંદર એક સંકલ્પ ઉઠે છે કે પિતાની આજ્ઞા પાળવી પુત્રનો પરમ ધર્મ છે અને પરમ ફરજ છે. આજ મારા પિતાએ મને વનવાસ આપ્યો છે, ભરતને રાજગાદી આપી છે. જે પિતા એક પોતાના વચન ખાતર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાયા, એ પિતા સ્વર્ગે બેઠા હશે અને આજ હું અયોધ્યાની ગાદી પર બેસીશ અને ભરત જો વનવાસ ભોગવશે તો સ્વર્ગની અંદર બેઠેલા પિતાના મનમાં એમ થશે, મારા પુત્રોએ મારી વાતનો સ્વીકાર ન કર્યો. જે પિતાએ એક પોતાના વચન ખાતર દેહનો ત્યાગ કર્યો એ પિતાના વચનનું ઉલ્લંઘન થશે, એટલું મને દુઃખ છે. બાકી તો ભાઈ ભરત જે કહે વાત મને મંજૂર છે. આટલા શબ્દ સાંભળતા ગુરુ વશિષ્ઠજી મૌન હો ગયા. પૂરી સભામાં કોઈ નિર્ણય આપી શકે તેમ નથી અને એ વખતે ભરતજી ઉભા થઈ કીધું છે, કૃપાળુ આપ જે કહો એ વાત મને મંજૂર છે. આપની ઈચ્છા એવી છે હું અયોધ્યા જાઉ, પિતાના વચન ખાતર હું અયોધ્યા જવા તૈયાર છું, પરંતુ કૃપાળુ મારા પર કૃપા દ્રષ્ટિ કરો. 14 વર્ષ આપના વિરહમાં હું જીવી નહીં શકું, મને કોઈ આધાર આપો. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભરતજી જ્યારે આધાર માગ્યો છે જ વખતે પ્રભુ કરી કૃપા પાવરી દિનહી, પ્રભુ રાઘવે દયા કરી અને પગમાંથી ચાખડી કાઢી ભરતના હાથમાં આપી છે. જે ભરતે સાદર ભર શીશ ધરી લીનહી, ભરતજી હાથમાં લઈને મસ્તક ઉપર પધરાવી છે. પૂરો સંઘ પ્રભુ રાઘવને વંદના કરીને ફરીવાર અયોધ્યા જવા તૈયાર થયો છે. સંઘ દેખાયો ત્યાં સુધી પ્રભુ રાઘવ નિરખતા રહ્યા છે. સંઘ દેખાતો જ્યારે બંધ થયો ત્યારે ધીરજના ધરતલ પ્રભુ રાઘવની આંખોમાંથી આંસડોની ધારાઓ થઈ છે. તન મન ધન વચન ઉમંગ અનુરાગુ ધીર ધુરંધર ધીરજ ત્યાગુ. ધીરજના ધરતલ પ્રભુ રાઘવની પણ ધીરજ ખૂટી ગઈ છે. સંઘ ફરીવાર અયોધ્યાની અંદર આવ્યો છે. શુભ મુહૂર્ત જોઈ અયોધ્યાની ગાદી પર પ્રભુ રાઘવની ચાંખડીનો અભિષેક કરાયો છે. ભરતજી પ્રભુના વતી રાજકાજ કરે છે, પણ ભરતજીને ક્યાંય સુખ નથી આવતું. માં કૌશલ્યાજીને કીધું છે, માં મને રાજમાં સુખ નથી આવતું, મારો ભાઈ જો વનમાં હોય તો હું રાજમાં શું કરું, તું જો મને રજા આપતી હોને તો નંદી ગ્રામમાં જઈને હું જીવન ગુજારું. માં કૌશલ્યાજીને પણ એમ લાગ્યું છે, ભરતને મારે 14 વર્ષ સુધી જો જીવતો રાખવું હશે તો એ જેમ રાજે થાય એમ કરવું પડશે. માએ રજા આપે છે. ભરતજી નંદીગ્રામમાં ગયા છે, ગોઠણ સુધી ખાડો ખોદી અને એની અંદર બેસી એક મુઠ્ઠી જવ ખાય, એક મુઠ્ઠી જવ ગાયને ખવડાવી એમાંથી વીણી અને એને બાફીને ભરતજી ખાય, ગૌર તપ કરી અને અયોધ્યાનું રાજ ચલાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ધીમે ધીમે ભરતજીનો દેહ ક્ષીણ થવા લાગ્યો છે. આ બાજુ પ્રભુ રાઘવ 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં વિતાવી ત્યાંથી આગળ વધ્યા છે. પંચવટીની અંદર આવ્યા છે. જે જગ્યાએ શૂરપંખ આવી છે, શૂરપંખાના નાક કાન કાપ્યા છે અને શૂરપંખાના નાક કાન કપાતા અભિમાની શૂરપંખા વેરનો બદલો વાળવા રાવણની પાસે ગયે છે અને રાવણે કીધું છે, મારી છે ને મારી જ તું જા, અને કોઈ પણ સંજોગે મારે સીતાજીનું અપહરણ કરવું છે, તું સુવર્ણનો મૃગ બની અને સીતાજીને બહુ પમાય. મારી છે ને પહેલા તો મનમાં એમ થયું નથી જવું, પણ રાવણે કીધું છે તું જો નહીં જા તો તને જાનથી મારી નાખીશ. અને ત્યારે મારે છે બહુ સરસ નિર્ણય લીધો છે, અદ્ભુત જીવનમાં નિર્ણય લીધા જેવો છે. બે બાજુ મારી છે મોત જ હતું, બંને બાજુ જાય તો પ્રભુ રાઘવ મારી નાખે અને રોકાય તો રાવણ મારી નાખે, પણ મારી જેવો વિચાર કર્યો કે રાવણ જેવા પાપીને હાથે મરવું એના કરતા પ્રભુ રાઘવને હાથે મરવું બહેતર છે, માટે પ્રભુ રાઘવ મને મારે એમાં જ મારો વિજય છે એમ નિર્ધાર કરી મારી ચૂક્યો. જીવનમાંથી આ વાત બહુ સમજ્યા જેવી છે. જીવનમાં એવા કોઈ દેશકાળ આવે, એક બાજુ સજ્જન લોકો એક બાજુ દુર્જન લોકો હોય, બંને બાજુથી કદાચ નુકસાની થનારી હોય, તો સજ્જન લોકોની બાજુથી નુકસાની સ્વીકાર કરવી એ હિતાવહ છે, પરંતુ દુર્જન બાજુ લાભ થતો હોય તો પણ ગેરલાભ જ છે. ડાહ્ય પુરુષ દુર્જનનો પક્ષ કદી પણ ન સ્વીકારે, જિંદગીમાં દુર્જનનો પક્ષ ન સ્વીકારે. શાસ્ત્ર એમ કહે છે કે સજ્જન પુરુષની શત્રુતા સારી પણ દુર્જનની મિત્રતા ખતરનાક છે. ખતરનાક મિત્ર હોય તો પણ દુર્જન એ દુર્જન છે, માટે દુર્જનનો સંગ કદી ન કરે, દુર્જનનો સંગ ન કરે, દુર્જનનો પક્ષ ડાહ્ય પુરુષ કદી ન લે. મારી છે નિર્ધાર કર્યો છે, મૃત્યુ તો બે બાજુ છે, પરંતુ રાવણને હાથે મરવા કરતા પ્રભુ રાઘવને હાથે મરવું શ્રેષ્ઠ છે. આમ નિર્ધાર કરી મારી ચાયો છે. પ્રભુ રાઘવ એની પાછળ દોડ્યા છે. કથા બહુ લાંબી, પણ ટૂંકમાં પતાવું. બાણ મારી અને મારીચને માર્યો છે. મારીચ બૂમા બૂમ કરે છે, લખન ધાજે લખન ધાજે, લખન ગયા છે ને પાછળથી રાવણ